आवा मोटा संत तुलसी जी निम्नतानी तरफ नम्रता तरफ विनय विवेक तरफ केटला जाय छे के पहला तो पोतानी कवितानी वात करी हवे पोतानी जातनी वात करे छे। हुं तो बहु नानो माणस छु कहेवानो तात्पर्य छे मारा सर्जनमां कई प्राण छे ज नहीं पण भगवाननुं नाम भगवाननुं चरित्र ए मारो ए मारा मारी रचनानो प्राण छे अने एटला माटे ज ए जीवंत छे। रामकथा रामकथाना नामथी जीवंत छे काव्य। शरीर पण किंमत क्यारे अंदर आत्मा चेतना छे एम तुलसीजी अहींया आगळी जे जन्मे कली काल कराला कर्तव बायस बेश मराला जे कलियुग नी अंदर भयंकर कलिकाल नी अंदर जन्मेला जेमनो वेश बगला जेवो अने करम कागड़ा जेवा अने एवा चलत कुपंथ अवळे रस्ते जवा वाला जे वेद विहित वेद 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 विहीन धर्म होय एवा अवळे रास्ते कुमार्गे चालवा वाला एवाने कपट कलेवर अने एनु कलेवर एनी जात ज कपट भरेली होय कपट नी ज बनेली होय। जेम मीण नो पुतळू होय एटले एमां बधुं मीण ज होय एम माणस खरो पण आखुं शरीर कपट नुं भरेलुं होय। અને કલિમલ ભાણી કલિયુગના પાપોથી ભરેલા વાસણો ભંડાર કહેવાય કલિકાલના પાપથી ભરેલો ભંડાર કપટ કલેવર એની જાત જ કપટી હોય અને બંચક ભગત કહાઈ રામ કે ઠગ બંચક ગમે જે આવે એને ઠગી લે અને એવા પાછા ભગવાનના ભક્ત ભક્ત કેવડાવે પોતાની જાત માત્ર કામ શું ધંધો શું ઠગવાનો કેવડાવે ભગવાનના ભક્ત એટલે બાયસ બેશ અને બેશ મરાલા કર્તવ કાગડા જેવું અને દેખાવ બગલા જેવો અને એવા કે જેઓ એમની પાસે અંદર કોઈ તથ્ય ના હોય કોઈ ધર્મની વાત જ ના હોય પણ અંદર તો કિંકર કિંકર એટલે એના વેઠિયાઓ કહેવાય મજૂરિયા કહેવાય કે એ લોકો શેની મજૂરી કરવા વાળા જેમ કોઈ ખોદકામની મજૂરી કરે કોઈ લાકડા કાપવાની મજૂરી કરે એમ આવા પંચક ભક્ત કિંકર કંચન કોહ કામ કે અને બધા વિકૃતિઓ વાસનાઓ સંપત્તિ એકઠી કરવા વાળા મજૂર કેટલી મહેનત વેઠ કરવી પડે ભેગા કરવાની અંદર રાત દિવસ ઉજાગર થાય ત્યારે ભેગો થતો હોય છે પૈસો એમને તો અહીંયા ગાડી તુલસીજી એમને કહ્યા કિંકર કહી દીધા જેમ તગારા ઉચકવાના હોય ગુણો ઉચકવાની હોય એને મજૂર કહેવાય પેલાના જમાનામાં વેઠિયા હતા એને ખાવાનું આપે ને બાકી આખો દિવસ કામ કરાયા જ કરે એમ માણસ એવો હોય કે આખો દિવસ પૈસા કમાવાનું વૈતરું કર્યા જ કરે ઘરમાં બે ટાઈમ ખાવાનું મળે બીજું કરવાનું જેમ ગધેડું હોય એને એનો માલિક આખો દિવસ કામ લે કરે ને હાજે હાજ પડે કઈક થોડું ખાવાનું હાલે તો જા બહાર ચરી એવા કહ્યું કિંકર કંચન કોહ કામ કે માત્ર વૈતૃત કરવાનું. શાનું વૈતૃત કરવાનું? પૈસો, કંચન હોનું ભેગું, પૈસા ભેગા કરવા. અને ક્રોધી, અત્યંત ક્રોધી અને વિષય વાસનાયુક્ત લંપટ જેને કહેવાય, એવા લંપટ ને પણ કિંચન કિંકર કંચન કોહ કામ કે, અને એ બધાની અંદર અને હું એમાં પહેલી પંક્તિનો હું. તુલસીજી આવા મોટા સંત પોતાની ગણતરી કઈ પંક્તિમાં મુકતી? આવી જાતની પંક્તિમાં હું પહેલો અગ્ર. સુરદાસ પણ કહી દે ને, મોહ સમ કોણ કુટિલ ખલકામી, મારા જેવો કોણ આવો. મહાપુરુષો, ભજનાનંદી સંતો હંમેશા પોતાની જાતને ક્યારેય પણ મોટી ગણે નહીં. હીરા મુખસે ના કહે કે લાખ અમારા મૂળ, હું જેવો તો છું કઈ, આ બધું હું ચલાવું છું, આ બધું હું સંભાળું છું. આવું ક્યારેય કોઈ દિવસ એ બોલે જ નહીં કે ભાઈ આ તો ભગવાનની શક્તિ છે, એમ એ જે કઈ સેવા કરાવે સેવા કરીએ છીએ, એટલો જ ભાવ રહેવો જોઈએ. પણ એમાં જો અહંકાર આવી ગયો તો અહંકાર સર્વનાશ કરી નાખે છે. રાવણનો અહંકાર, આવડી મોટી વૈભવશાળી સોનાની લંકા કહેવાતી, ખતમ કરી દે. એટલે અહંકાર દુર્યોધનનો ક્યાં રહ્યો? એટલે તુલસીજીએ સૌ પ્રથમ એક ઔષધ મૂકી દીધી કે આ ઔષધ લીધા કરો, નિર્માણ થઈને અમાની માનદો માન્ય, ભગવાન માન્ય છે, સર્વમાં માન્ય છે, પણ પોતે અમાની, અને ભક્તોને માન આપ્યા જ કે માનદા લોકસ્વામી, જેવો તેવો નથી, સમગ્ર સૃષ્ટિનો માલિક છે, છતાંય સૌને આદર આપ્યા કરે, આદર આપ્યો. ત્રિલોક ધૃક, ત્રણ લોકને ધારણ કરવા વાળો, સર્વમાં માન્ય, છતાંય અમાની બનીને સૌને માન આપે. તુલસીજી પણ આવા મોટા કવિ છે, આવા મોટા વિદ્વાન પણ છે, સંત છે, ત્યાગી છે, છતાં નિર્મમ, કોઈ પણ જાતનું અહમ નહીં. તિન મહ પ્રથમ રેખ જગ મોરી, આ જગતની અંદર જે કઈ છે એ બધાની અંદર અગ્ર પંક્તિ વાળો એવો હું. કવિતાને પણ બહુ નીચે મૂકી દીધી, પણ જેટલી નીચે મુકાયું એટલું જ ઉપર આવ્યું છે. જ્યારે તુલસીજીએ માનસની રચના કરી, ભગવાન વિશ્વનાથજીના ચરણે ધરી, ત્યારે પંડિતો અને વિદ્વાનોએ કહ્યું કે આ તારી પ્રાકૃત સામાન્ય ભાષામાં લખેલું તારો ગ્રંથ અમારે માન્ય નથી, અને એની ગણના જ નથી. સંસ્કૃતના વિદ્વાનોએ કહ્યું કે આની કિંમત કેટલી, કે હું તો ભગવાન શિવની અગાડી મૂકું છું, લો. પછી બધાએ પોતાના ગ્રંથો લાવીને સંસ્કૃતના એની ઉપર મૂક્યા. રાતના દરવાજા બંધ થઈ ગયા બધા એની સાક્ષીમાં. સવારે બ્રાહ્મ મુહૂર્તમાં પૂજન માટે જયારે દ્વાર ખુલ્યા વિશ્વનાથના, અને આશ્ચર્ય સાથે સૌ પંડિતોએ જોયું કે માનસ સૌથી ઉપર હતો અને બીજા ગ્રંથો નીચે હતા, તુલસી તો પાછળ ઉભા હતા. બધા પંડિતો આગળ જઈને જોયું કે આમાં શું તથ્ય છે, ભગવાને શું ન્યાય આપ્યો, સૌથી સર્વોપરી બનાવી દીધું આ રચનાને. તો તુલસીજી ક્યારેય પણ પોતે ઉપર છે, હું બહુ મોટો છું એવું ક્યારેય મનમાં વિચાર્યું નથી, બોલ્યા પણ નથી. અને બોલ્યા છે તે કેવી નિમ્નતા વાળું બોલ્યા છે, કિંકર કંચન કોહ કામ કે પેલાની માફક હું આવો છું. જે કઈ દુર્ગુણો નું વર્ણન કર્યું ભગવાન અહીંયા આગળ તુલસીજીએ, એ બધામાં ધીંગ ધર્મ ધ્વજ ધંધો લઈને બેઠેલા, ધર્મની ધજા નીચે ધંધો લઈને બેઠેલા. ક્યાં વધવા જશો ધર્મની ધજા નીચે ધંધો લઈને બેઠેલા માટે? કેટલા નિમ્ન કયા? ભાગવતમાં તો એટલે સુધી કહ્યું છે કે ભાઈ રાંધેલું અન્ન વેચવું એ મહાપાપ છે, વેચાય નહીં. કારણ કે તો સાક્ષાત અન્નદેવ થઈ ગયા પછી તો અન્નપૂર્ણા છે. અન્નમ વય બ્રહ્મ કહ્યું, અન્ન એ બ્રહ્મ છે, પછી એને વેચાય કેવી રીતે? એ વાત અહીંયા સ્પષ્ટ વેદની વાતને તુલસીજીએ કહ્યું છે. ધીંગ ધર્મ ધ્વજ, ધીકતો ધંધો ચાલે, ધર્મના ની ધજા નીચે એવા કપટી માનો તિન મહા પ્રથમ રેખ જગ મોરી, એમાંનો હું એક. હું કોઈ મહાન નથી, હું કોઈ જો આપણને બસ આટલા દિવસ સુધી એમ થતું હતું કે આ બધી વાતો તુલસીદાસજી એ બહુ લંબાઈ લંબાઈ કરશે તો રામકથામાં આપણે પ્રવેશ ક્યાંથી કરી શકીશું. મનમાં એ બે ચાર વાર વિચાર પણ આવ્યો કે ટૂંકાઈ નાખી અને સીધા 44માં દોહાથી ચાલુ કરી દઈએ. પણ કે આ બધી વાતો એ તુલસીજીએ પણ એ કહ્યું કે જો મારા અવગુણ કેવા બેસીશ ને બાળી કથા, હું રામકથા સુધી નહીં પહોંચી શકું. આ તો લાંબુ લાંબુ ખેંચાયા જ કરશે, ચાલ્યા જ કરશે, ચાલ્યા જ કરશે. જયારે બહુ નાની ઉંમરમાં જાનકીદાસજી મહારાજે આ રામાયણના અર્થ શીખવાડ્યા ત્યારે 44માં દોહાથી શરૂ કરી કે આગળનું બધું હમણાં સમજણ નહીં પડે. તુલસીજીએ પણ એ વાતની અહીંયા ગાડી કબૂલાત કરી લીધી. જો આમને આમ આ બધી વાતો કર્યા કરીશ ને મારા અવગુણની તો કથા એટલી બધી લાંબી થઈ જશે. તુલસીજીની કથા જે છે ભગવાનની કથા બાજુ રહી જાય. ઘણી વાર વક્તાઓ એવા કે કથા કરવા બેસે ને ત્યાં પોતાની કથા કરવા બેસે, ભગવાનની કથા એક બાજુ રહી જાય અને પછી કે મારી કથા તમને કેવી લાગી. અરે કથા કોની? ભગવાનની કરું છું, તારી કથા કરું છું. બાળી કથા પાર નહીં લહાય. અને એટલા માટે આ બધું મેં સંક્ષિપ્તમાં કહી દીધું બધાને, પોતાની જાતને માટે પણ કહી દીધું, આ સંક્ષિપ્તમાં કહી દીધું કે હું આવો છું ટૂંકની અંદર. તો આવા ભાવો સાથે તુલસીજીએ માનસનું જે સર્જન કર્યું છે અને એને કારણે આપણને આટલો સદભાવ એમના પ્રત્યે જાગે છે.